દક્ષ દક્ષણ પર્વમાં આજે પાંચમો દિવસ લોભ કસાઈથી રહિત પવિત્રતા શૌચની આરાધનાનો દિવસ છે. ફરી ફરીને વિચારવા જેવું છે, જે પૂજનમાં ખાસ લીધું હતું શૌચને માટે, એક શરીરની શુદ્ધિ માટે આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ, તેમાં એક આશ્ચર્ય નથી લાગતું કે આપણું વિચિત્ર પરિણમન અભિપ્રાય કેવો છે? આ કેના જેવું કરીએ છીએ? કોઈક એક વાસણ હોય એની અંદર કાદવ ભર્યો હોય, એને બહારથી સરસ મજાના પાણીથી સાફ કરીએ, કાદવમાં શું ફરક પડતો હશે? એમ શરીર સ્વયં શેનાથી ભરેલું છે? અશુચિ એવી છે કે જેનો સ્પર્શ પણ કરીએ તો હાથ ધોઈ નાખીએ, નવ દ્વારમાંથી કાંઈ પણ વિચારી જેવો તો શું પહેર્યું છે? અને એને આપણે શું છે, અશુચિને શુચિ કરવાનો નિરર્થક પ્રયત્ન કરીએ છીએ, અને જે શુચિથી સ્વયં ભરેલો છે એનો તો સ્વીકાર જ નથી કરતા. એક પરિણામોની નથી વિચિત્રતા લાગતી, અને એના શરીરની શુદ્ધતા માટે કઈક કઈક પ્રકારના કોઈ નવું કે આનાથી શરૂ થશે થઈએ છીએ. અરે, સ્વયં મેલું કપડું ધોઈ શકાય છે, પણ કાળું કપડું છે સફેદ કરી શકાય? એને કરવા જશો તો કપડું ફાટશે, કાળાનું સફેદ નહીં થાય. છતાં અનાદિકાળથી એ પ્રયત્ન કરીએ છીએ. અને પૂજામાં ખાસ કઈ વાત લીધી હતી? સ્વયં ઈચ્છા જ પોતે અશુચિ છે. જેને ક્યારે પણ ઈચ્છા કરી એનો અર્થ થયો કે એના સ્વભાવને એ પોતે અધૂરો માને છે, વિપરીત માને છે. પૂર્ણતામાં શું વિકલ્પ હોઈ શકે? જે અહીંયા આપણને ઉપાય ઉપાયની વાત ચાલે છે, અને એમાં પણ આમાં એક સરસ શબ્દ આવે છે, વિકલ્પની પણ આવશ્યકતા નથી. જે એ મય છે કે જેમાં વિકલ્પ પણ હોતો નથી, એ શબ્દ આવશે. અનુભવના કાળ કેવું છે? તે મય છે જેમાં વિકલ્પ. જો હોય તો 253 પાનો, 266 નંબરનો શ્લોક, 253 પાનું, એમાં ઉપરથી 6-7 લાઈન છે. મયિમ શબ્દ છે ને બ્રેકેટમાં, જ્ઞાન માત્ર નિજ ભાવ મયિમ ભૂમિ સ્રયંતી, એ શબ્દ છે ને એમાં મયિમનો અર્થ શું કર્યો? તે મય. હવે એનો સરસ જે અર્થ રાજપંજી કરે, જેમાં કોઈ વિકલ્પ નથી, એનો અર્થ શું થયો? મય, તે મયિમ એટલે મય, અને મયમાં કેવો અર્થ કર્યો? જેમાં કોઈ વિકલ્પ નથી. વિકલ્પ નથી એટલે, વિકલ્પ એટલે ત્યાં કોઈ વિચારવાની આવશ્યકતા જ નથી. સાકર ગળી છે કે નહીં એવો વિકલ્પ કોને હોઈ શકે? કોને હોઈ શકે? જેણે ક્યારેય ચાખ્યું નથી ને એને કદાચ હોઈ શકે, પણ જેને ચાખ્યું છે એને વિકલ્પ હોતો નથી. વિકલ્પ એ દેખાડે છે કે એમાં હજી કંઈક ભેદ રહી ગયો છે. નિસંગપણામાં અગ્નિમાં હાથ નાખ્યો તો કોઈને પ્રશ્ન પૂછીએ, ઠંડુ લાગ્યું તો ગરમ લાગ્યું એવું પૂછીએ કે ન પૂછીએ? કેમ ને? ભાઈ, આપણને શું ખબર, એને ઠંડુ ગરમ ગમે લાગ્યું હોય. અરે, જે મય છે, જે જેનું સ્વરૂપ છે, એમાં વિકલ્પ શું કરવાનો? એમાં અહીંયા આપણને આ શૌચ ધર્મની આરાધનામાં શું દેખાડે? તને તારા સ્વરૂપમાં શું ઓછપ લાગે છે? અને એમાં બધી થોડી વાત લીધી હતી પેલા, ચક્રવર્તી પદ ને દેવ પદ, પછી ના કામદેવ નારાયણ પદ, એ રીતે બધાના જે મુખ્ય પુણ્યના ઉદયરૂપના જે છે. તીર્થંકર તો સાધક આત્મા છે, પણ આમાં એની આપણને શું હોય છે? શું હોય છે? ઈચ્છામાં પણ અહીંયા વાંછા, ઈચ્છા એટલે કે તૃષ્ણા છે, લોભ નથી, પ્રાપ્ત નથી. પ્રાપ્ત હોય એની ટકાવું એ લોભ છે, અને નથી એને પ્રાપ્તિની શું છે? તૃષ્ણા છે. તો એ આપણને હોય છે, એની સામે પણ એ કેવા બધા પદો છે? નાશવાન પદો છે. અરે, નાશવાનમાં સ્થિરતા નથી, તો તેની તૃષ્ણા ને લોપસા માટે હોય શકે. એવી રીતે પાંચ ઇન્દ્રિયના વિષય અને મન, જેને બીજી ભાષામાં કહીએ આખા વિશ્વથી ભેદદાન કરાવે. જેમ 31 ગાથા છે સમયસારની, એમાં કયો શબ્દ છે? જીતી ઇન્દ્રિયો. અને એ ઇન્દ્રિય શબ્દના અમૃતચંદ્રાચાર્ય ત્રણ અર્થ કાઢે છે. કે પહેલી કયો અર્થ છે એનો? શરીર પરિણામને પ્રાપ્ત દ્રવેન્દ્રિય. પછી બીજો કયો છે? ખણ ખણ જ્ઞાન, એક એક પ્રત્યેક ઇન્દ્રિયને, છે ઇન્દ્રિય પ્રત્યેક અને નિજ નિજ સ્વભાવ, પાંચ ઇન્દ્રિયના વિષયને એક આત્મા. તો એ એક એક ઇન્દ્રિયના નિમિત્તે ખણ ખણ જ્ઞાન, એ પણ એક શું છે? એક ઇન્દ્રિય. અને ત્રીજો બોલ શું છે? ભાવેન્દ્રિયથી પ્રાપ્ત દ્રવેન્દ્રિયના વિષયો, એ રીતે છે ને. તો એમાં હવે કોણ બાકી રહ્યું? અને અહીંયા એક મન ઉમેરીને પછી એ પૂદગલ જે એક પાંચ ઇન્દ્રિયનો વિષય, પણ મનમાં તો પછી કોણ આવી ગયો? રૂપી અરૂપી બે આવી ગયા. એટલે જેને કહીએ છે છ દ્રવ્ય, પોતાના અતિન્દ્રિય આત્મા સિવાયનું આખું વિશ્વ આવી ગયું. તો અહીંયા કહે છે એની શું કાંક્ષા કરે છે? અરે જગતમાં છે એ લેવા યોગ્ય નથી, અને પોતામાં છે એ ક્યારેય છોડવા યોગ્ય નથી, તો આવા તૃષ્ણાના પરિણામ શું કામ કરે છે? આત્મામાં એવું શું છે? કઈ છોડવા જેવું છે, અભાવ કરવા જેવું છે. અહીંયા એ મહિમા કીધું ને વિકલ્પ, અને એ રીતે પણ એક વિચારવા જેવું છે. સામાન્યપણે આપણને બે પ્રકારના અસ્થિ નાસ્તિના વિકલ્પ, ક્યાં વિકલ્પ બે હોય? સમ્યક દર્શન પ્રાપ્ત કરવું છે અને મિથ્યાત્વ ટાળવું. ભલે પૂર્ણતાની વાત મોક્ષ નહીં છે, પણ અત્યારના ઇમિજિયેટમાં શું હોય? બે વિકલ્પ કરવાના ને. શું કરવાનું? સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનું છે અને મિથ્યાત્વ ટાળવાનું. કેટલા વિકલ્પ કરવાના છે? અચ્છા, એક વિકલ્પ કરવાનો છે. શું કરવા? બે વિકલ્પ નથી કરવા, પણ કેટલા વિકલ્પ કરવા છે? અરે તું શુદ્ધ સ્વરૂપ છો જ, એમાં વિકલ્પ છે ના કરે છો? તું શુદ્ધમયી છો, શુદ્ધમયીનો પાછો વિકલ્પ કરવો છે? કોઈને વિકલ્પ કરવો પડ્યો, પૂછવું પડ્યું, એનો અર્થ કે એ નિશંક નથી થયો હજી. અને એના માટે જે એક રહીએ 47 શક્તિમાં, છ નું ગ્રુપ છે ને, છ શક્તિઓનું ગ્રુપ, 33 થી 38, એમાં પહેલી બે કઈ છે? ભાવ શક્તિ અને અભાવ શક્તિ. કોનો વિકલ્પ કરવો છે? ભાવ વિદ્યમાન, અરે તું આત્માનો સ્વીકાર કર તો ત્યાં નિર્મળ શુદ્ધ પર્યાય વિદ્યમાન હોય જ છે. સૂરજ ઉગે પછી પ્રકાશનો વિકલ્પ નહીં કરતો, સૂરજ ઉગે ત્યાં પ્રકાશ હોય જ છે, અને પ્રકાશ હોય છે ત્યાં અંધકારનો અભાવ હોય છે. તારે કોના વિકલ્પ કરવા છે? પ્રગટ કરવા માટેનો વિકલ્પ કરવો છે ભાવ શક્તિ, કે અભાવ કરવાની બીજી શક્તિ 34મી અભાવ શક્તિ, સેના વિકલ્પ કરવા? પણ શું થાય? જીવે એક અવ્યક્તપણે પણ શું માની લીધું છે? કંઈક વિકલ્પ કરશું તો કંઈક પ્રાપ્ત થશે. અરે જેનાથી છૂટું છે એ કરવાથી તને શું પ્રાપ્ત થયું? આ શબ્દ આગળ આવ્યો હતો ને, ભરિત અવસ્થા, એવો આવ્યો હતો શબ્દ આપણને, ભરિત અવસ્થા. એટલે તું ભરેલો ભંડાર છો બધાને, અને એમાંથી તારે ક્યાં પછી કોઈને ગોતવા જવું છે? તો એ રીતે અહીંયા આપણને આ શૌચ ધર્મની આરાધનાના અવસરમાં એ પ્રકારના પછી 24 કલાક ગ્રસ્ત દશાના વિકલ્પોમાં ધન આદિનો વિકલ્પ હોય, એમાં પત્ની આદિ, ભાઈઓ આદિ, દીકરા ને બધાના પ્રકાર લઈને અંતે શું છે? જગતનું સર્વોત્કૃષ્ટ સૂચિ પવિત્ર નિર્મળ ઉજ્જવળ તત્વ કોણ છે? હું પોતે છું. સૂચિ તત્વનો સ્વીકાર કરીશ તો પર્યાયમાં સૂચિતા પ્રગટ થયા વગર રહેશે નહીં, અને છે તેનો વિકલ્પ નહીં કરતો. નથી એનો તો વિકલ્પ પ્રશ્ન જ નથી, પણ છે તેનો પણ, છે એનો શું કરજે? સ્વીકાર કરજે. છે નો સ્વીકાર કરીને અનુભવ કરજે, છે નો વિકલ્પ કરીને અનુભવથી વંચિત નહીં રહેતો. તે શૌચ ધર્મની આરાધના, અને આવી આરાધના મુનિરાજો એ કરતા હોય છે. એમાં આપણે અત્યારના ગુરુદેવસિંહના પ્રવચનમાં 267 કળશ અને 268 એ બે કળશનું પર પ્રવચન સાંભળ્યું. એમાં ગુરુદેવજી પોતાના જીવનના બે પ્રસંગો પણ કીધા. એટલે એમના પ્રસંગ એટલે એક તો ચોટીલાનો 85ની સાલમાં ગુલાબચંદજી બહુ સિનિયર હતા એને પણ પ્રશ્ન, જે શબ્દ આપણે કાલ વાતો થઈ ગઈ હતી જ્ઞાન નહીં અને ક્રિયા નહીં, એમાં પ્રશ્ન ઉઠ્યો જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. જો આ એક બહુ જ વિચારવા જેવું છે, જીનવાણી છે આચાર્યોએ રચેલું, જ્ઞાની પૂર્વે રચેલું, પણ એના ભાવો જ્યાં સુધી ખ્યાલમાં નહીં આવે ત્યાં સુધી એના ખરા રહસ્યને આપણે પામી શકતા. જેમ જેમ હેલ્થ માટે શું કરવું જોઈએ, ખાવું જોઈએ ને, કારણ કે ભૂખ્યા રહીએ તો બહુ સિમ્પલ મરી જ જઈએ, બહુ સીધું આવડી. અને જીવતા ખાઈએ તો આપણે શું રહીએ, જીવતા. એનો અર્થ જીવતો ખાતો ખાતો કોઈ દી મરશે નહીં, એનો અર્થ એમ જ થયો. અરે ખાવું એમ નથી, કેટલું પચે છે એ પ્રમાણે હેલ્થનો આધાર છે. ક્વોન્ટિટી ઉપર છે કે કેટલું ડાયજેસ્ટ થાય છે એના ઉપર છે. એમ તત્વ સેના ઉપર છે, જેટલું ભાવ ભાષણ થશે એટલો એને લાભ થવાનો છે. ખાલી એક ધારણા જ્ઞાનથી હોય છે, ધારણા જ્ઞાન કદાચ હોય તો એનો નિષેધ નથી, પણ ધારણા જ્ઞાન છે એ કોઈ સાધ્ય નથી, એ કોઈ ઉપાય નથી. પણ અંતરંગ એના ભાવનું શું થવું જોઈએ, ભાષણ થવું જોઈએ. બહારમાં સેજે સાકર શબ્દ આવ્યો તો ભાવ ભાષણ શું થાય છે, ગળપણ. અગ્નિ શબ્દ સાંભળો ભાષણ થશે ઉષ્ણતાનું. કેમ કેમ એવું થાય છે, નિરંતરનો પરિચય છે. નિરંતરના પરિચયથી સહજપણે એ સાકર એટલે ગળપણ મય છે, આવ્યો ને મય છે, વિકલ્પ નહીં ઉભો થાય. અગ્નિ કેના મય છે, ઉષ્ણતામય છે, વિકલ્પ નહીં આવે. તો આવું જેમ બાયમાં ચાલે છે એવું અહીંયા અંતરંગમાં જ કરવા જેવું. તે ગુરુદેવ સિંહ ત્યારે એટલા વર્ષો પહેલા એક અર્થ કર્યો, જ્ઞાન એટલે શું છે, અસ્થિરૂપ પોતાના સ્વભાવનું જેને અહીંયા અનુભવ કીધું છે એ જ્ઞાન છે. અને પછી શબ્દ શું આવ્યો હતા ગુરુદેવ, થોડું બીજા સમયે અશુદ્ધતાનો અભાવ થાય તો ક્યાં સમય, તો એ સમય તો શુદ્ધ અનુભવ પ્રગટ થયો. પહેલા સમયે અનુભવ થાય, અચ્છા પહેલા સમયે અશુદ્ધતા જાય, બીજા સમયે અનુભવ થાય. વન આફ્ટર અનધર હોય ને, વન આફ્ટર અનધર નહીં, બે એક જ છે. એક જ ક્રિયાને બે રીતે જોવામાં આવે છે, અસ્થિરૂપે અને નાસ્તિ. એને બીજી રીતે કહીએ, પૂર્વ પર્યાયનો વ્યય અને ઉત્તર પર્યાયનો ઉત્પાદ ઉપજવું છે. એક જ સમયમાં થાય. અને એ રીતે એમાં શબ્દ હતો કોઈ કે મને અનુભવ થયો પણ એટલા પ્રકારનો રાગનો અભાવ નથી થયો, સમ્યક દર્શન થયું પણ અનંતાનુબંધીનો અભાવ નથી થયો, એક દેશ ચારિત્ર પ્રગટ થયું પાંચમે ગુણસ્થાને અને બે કસાયનો અભાવ નથી થયો, એવું બનતું નથી. અને સામે કસાયનો ના શુદ્ધતાનો અભાવ છે તો અહીંયા એટલી શુદ્ધતાની પ્રાપ્તિ બહુ સિમ્પલ છે. પેલા સ્કેલ રહેતા ને બે, ત્રાજુ જે ને સ્કેલ, તો આ બાજુ વજન મૂકે તો અહીંયા શું થાય, પેલું નીચે જાય. સ્કેલમાં બે પોઈન્ટ ને, આ બાજુ વજન મૂકે એમાં આ બાજુનું કેવું હોય, નીચે જતું જાય. તો એવું થાય, એવું થાય. એનું જે સ્કેલ છે એ મારે કહી, જે એ વચ્ચેનું જે છે સેન્ટર, તો આ બાજુ વજન મૂકે તો આ બાજુ ઊંચું થાય ને આ નીચું થાય તો ઓલું છે. એમ બે કોનું છે, આ અસ્થિ નાસ્તિ રૂપ શુદ્ધતા ને અશુદ્ધતાનો ક્રમ એ આપણને દેખાડ્યો. તો ત્યારે એ ક્રિયા અને ક્રિયામાં પણ વિચારીએ, જગતમાં ક્રિયા કેટલા પ્રકારની, અનેક પ્રકારની, અસંખ્ય અનંત પ્રકાર લઈ શકે, એક એક પર કેટલા પ્રકારની, સંખ્યા અપેક્ષા એ નહીં, જાતિ અપેક્ષા. ત્રણ, જળની ક્રિયા, જીવની અશુદ્ધ ક્રિયા અને જીવની શુદ્ધ ક્રિયા. ના, જળ ક્રિયા તો પરની છે, આ અણતીમાં. ત્રણ પ્રકારની ક્રિયા, એક જળ ક્રિયા અથવા તો જેને કહીએ જ્ઞાન ચેતના અને કર્મ ચેતના, એમાં કર્મ ફળ સાથે લઈ લેવાનું. તો એક જળનું કાર્ય, જળની ક્રિયા, એક જીવની રાગ દ્વેષ રૂપી અશુદ્ધ ક્રિયા અને જીવની વિતરાગતા શુદ્ધતા રૂપની શુદ્ધ ક્રિયા, ત્રણ પ્રકારની ક્રિયા છે. અને એમાં અહીંયા કઈ ક્રિયા છોડવી છે? પરની તો કોઈ પ્રશ્ન જ નથી, તારો અધિકાર જ નથી. અશુદ્ધ ક્રિયા છે એમાં તો તને દુઃખનું આકુળતાનું વેદન છે, માટે છોડવા યોગ્ય છે. અને એનાથી રહિત એ આત્મા શુદ્ધ નિર્મળ પવિત્ર છે. આ તેનાથી આત્માને એ જ્ઞાન ક્રિયા અને તે વખતે રાગાદીનો અભાવ એ રીતની ક્રિયા, એ બે કામ એક જ વાતને, એનાથી આખી માર્ગની સાધના એ ચાલતી હોય. એક વાત લીધી, બીજું જાતિસ્મરણની વાત કરીને, અને તો ખ્યાલ હશે જ. એક સરસ વ્યાખ્યા ગુરુદે કીધું, જાતિસ્મરણ એટલે શું વ્યાખ્યા કરી આજે. પૂર્વમાં પોતે જાતિમાં હતો એવું સ્મરણ આવ્યું, એનું નામ શું કહેવાય? જાતિસ્મરણ કહેવાય. એવું જ વ્યાખ્યા કરી હતી. અરે, પોતાના આત્માની જાતિને જાણવી એનું નામ જાતિસ્મરણ છે. શું છે ઓલું? તે મતિ જ્ઞાન ને ધારણામાંથી નીકળેલી વાત છે. ખરેખર શું છે? મારી આત્માની ચૈતન્યની શું જાતિ છે એનું સ્મરણ, એનો સ્વીકાર, એનો ખ્યાલ આવવો, જ્ઞાન થવું, એ ખરેખર શું છે? જાતિસ્મરણ. અને જાતિસ્મરણ અજ્ઞાનીને પણ થઈ શકે છે, જ્ઞાનીને પણ થઈ શકે. ફરક શું પડે છે? બેમાં શું ફરક પડે? બેને થઈ શકે છે. જ્ઞાનીને જાતિસ્મરણ વૈરાગ્યનું નિમિત્ત બનતું હોય છે. તીર્થંકરોને દીક્ષા કલ્યાણ પહેલા શું થતી હોય છે? જાતિસ્મરણ પ્રગટતું. પોતાના પૂર્વભવોનું ખ્યાલ આવતા એને ખ્યાલ આવી શકે છે કે અમે કેવા ભાવ કેરાતા, કેનું શું ફળ છે બધું. તો એ જાતિ જ્ઞાનીઓને જાતિસ્મરણ એ વૈરાગ્યનું એક નિમિત્ત એ બનતું હોય છે. તો એ જાતિસ્મરણની વાત. અને એમાં પણ એક વિચારવા જેવું છે, ત્યાં પણ નાની વય હતી ને, 2.5-3 વર્ષની, અને અહીંયા પણ 2.5 વર્ષે યાદ આવ્યું. શું એમાં શું કઈ ગુરુદેવ થોડુંક લીધું તું બધું? હું ગીતા છું. હવે વિચાર કરો, એટલા વર્ષામાં સંસ્કાર પડી ગયા એટલા કે બીજા ભાવે એવું યાદ આવ્યું. સંસ્કારની વાત છે. બધા એને એ જ નામથી બોલાવતા, એક શબ્દ કાને પડતો હતો એટલે શું માની લીધું હું કોણ છું. આપણે જેવું છે, નાનપણમાં હતા 1 વર્ષ કે જેટલા, થોડી ઘણી પણ એક શબ્દ કાને પડતો હતો, એને ખબર નહોતી આ શું છે. પણ બધા એક આપણી સામું જઈને કે એવો શબ્દ, એનાથી શું થયું? શું થયું? હું એ છું એવો આખા સંસ્કાર પડી ગયા. દરેકને જે જે પોતાનું નામ છે, ક્યારે કોઈ ભણવામાં બેઠા હશે ને ત્યારે 1-10 કેટલી વાર લખ્યો છે ત્યારે આવડું હશે ને, એવું છે ને, ABCD. એ રીતે આપણું નામ કેટલી વાર લખ્યું પછી આપણને આવડું, યાદ રહ્યું? ના, લખ્યું હશે, યાદ નહીં હોય તો કેવી રીતે યાદ રહી ગયું? ઊંઘમાં હવે તો ભૂલતા નથી, શેનાથી મળે? જીવનમાં બહુ જ એવું તત્વનું ઘૂંટણ કરજે કે એનું ક્યારેય વિસ્મરણ ન થાય. આ ભાવમાં તો નહીં, આવતા ભાવમાં પણ વિસ્મરણ ન થાય એવા તત્વના શું છે પામીને જવું, એ તો એક શું છે સાર્થકપણું છે. પણ એટલો પુરુષાર્થ નથી થયો તો એવા તો કમસે કમ સંસ્કાર અંદરમાં પડવા જ જોઈએ કે આ ભાવમાં તો નહીં પણ આવતા ભાવમાં પણ એ લઈને જઈએ આપણે જીવનમાં એ પ્રકારની. તો એ વાત ગુરુદેવસિંહના પ્રવચનમાં લીધી હતી. આપણે અહીંયા આપણા ચાલતા વિષયમાં થોડુંક આપણે આવી જઈએ. કાલે આપણે ક્યાં સુધી પહોંચ્યા હતા? 265 શ્લોક પૂરો કર્યો હતો. 266 આપણે શરૂ કરીએ, થોડોક શરૂ કર્યો હતો. એમાં હવે કોની બે વાત આવી શરૂઆતમાં? 266 નંબરનો શ્લોક, 253 પાનો, બે વાત આમાં આવી. કઈ બે વાત આવી? ઉપાય ઉપેયની બેની વાત આવી. જો પહેલી એમાં શું લીધું છે? સકળ કર્મ કલંકથી રહિત મોક્ષ પદને પામે છે. કોની વાત આવી? ઉપેયની વાત આવી. અને કેવા થઈને એ કરે છે? સાધકત્વમ, થોડુંક આલ વાત લીધી હતી. શુદ્ધ જીવના અનુભવ ગર્ભિત છે. કોણ? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એ કારણ રત્ન ત્રય. ફરીથી શું શબ્દ લીધો? અનુભવ ક્યાં શેમાં હોય છે? સમ્યક દર્શનમાં, સમ્યક જ્ઞાનમાં કે સમ્યક ચારિત્રમાં? અનુભવમાં જ ત્રણેય ગર્ભિત છે. શબ્દ છે ને ગર્ભિત, ગર્ભિત એટલે એમાં સમાયેલો છે, આવી ગયેલું છે. એ જ અનુભવના કાળમાં શ્રદ્ધાથી જોઈએ તો સમ્યક દર્શન પ્રગટે છે, જ્ઞાનથી જોઈએ તો પ્રત્યક્ષ સંવેદન જ્ઞાન પ્રગટ થાય છે, ચારિત્રથી જોઈએ તો ત્યાં ઉપયોગનું ટકવું પણ છે, સ્થિરતા છે. તે અનુભવ ગર્ભિત છે. ફરીથી કોણ અનુભવ ગર્ભિત છે? એ સિવાય અહીંયા જે વિષય ચાલે છે એનાથી ઉપાય. અનુભવ એ જ પોતે ઉપાય છે, કારણ કે અનુભવમાં જ ત્રણ ગુણની, અનંત ગુણની નિર્મળપણથી સમાઈ જાય. બધા ગુણોની જે નિર્મળપણતીનો અંશ ખીલે છે એ ક્યારે ખીલે? સર્વપ્રથમ ક્યારે ખીલે છે? સ્વાનુભૂતિના કાળે, અનુભવના કાળે, કે જ્યાં આ અનુભવ ને અનુભવનો વિષય એવો વિકલ્પ પણ ઉભો નથી થતો. બનારસીદાસજીએ એ માટે કયો એ શબ્દ? મન પાવે વિશ્રામ. શબ્દ શું આપ્યો છે? પહેલી લીધી ભૂમિકા કે મનના શબ્દમાં શું હોય છે? વસ્તુ વિચારત. વસ્તુ વિચારત છે એ કેવી છે? અનુભવ પહેલાની ભૂમિકા છે અને ત્યારે મનનો સંબંધ છે. એક બહુ જ વિચારવા જેવું, આજ ગુરુદેવ એક ભાઈ વિશે કીધું, 24 કલાકમાં શું ભાવે નહીં થતા હોય કદાચ, એટલે બીજાની વાત નથી, આપણી વાત પણ સમજી લેવાની. કોઈ વ્યક્તિની એવું નથી, ગુરુદેવ કોઈનું નામ લે કે ન લે, આપણે આપણા ઉપર ઉતારી લેવા જેવું જીવનમાં. તો એ રીતે એક વસ્તુને વિચારવા જેટલો પણ આપણે 24 કલાકમાંથી કેટલો ટાઈમ કાઢીએ એ પણ હજી અનુભવ નથી થયો, કારણ કે ત્યાં શું છે? મનનો સંબંધ છે અને મનનો સંબંધ હોવાથી એ શું છે? પરોક્ષપણું છે. કોકના સંબંધ છે ને, કે વાયા મીડિયા, એ બધું વાયા મીડિયા થઈ કેવું છે? પ્રત્યક્ષપણું નથી. એ કેવું થયું? પરોક્ષપણે છે. તો તારે પરોક્ષપણે જોવે છે કે પ્રત્યક્ષ વેદન જોવે છે તને? અને પ્રત્યક્ષ વેદન ક્યાં હોય છે? અનુભવમાં જ હોય છે. તો અહીંયા રાજમલજી સરસ અર્થ કરે છે કે ઉપાય કોણ છે? ઉપાય તે ભૂમિકાને યોગનો વિકલ્પ, તે ભૂમિકાને યોગ ધારણા જ્ઞાન કે અનુભવ. અને અનુભવમાં જ કોણ સમાઈ જાય છે? સમ્યક દર્શન જ્ઞાન એ ચારિત્ર છે. તો પેલું મોક્ષપદ પામે છે એ ઉપેય તત્વ કહી દીધું, અને આ સમ્યક દર્શનના ચારિત્ર એને શું કહી દીધું? ઉપાય તત્વ. અને એ ઉપાય તત્વ કેમાં છે? જ્ઞાન માત્ર ભાવમાં. જ્ઞાન માત્ર ભાવ છે એ ઉપાય રૂપે પરમે છે, અને એ જ પરણતીમાં પૂર્ણતા પ્રગટ થાય તો એ જ ઉપેય રૂપે થાય છે, જેના પછી જ્ઞાન માત્ર શબ્દ આવશે છે ને. તે રત્ન તે રૂપે પેણમો છે આત્મા. ફરીથી કોની વાત આવી? અનુભવ ગર્ભિત, એમાં રત્નત્રય લીધા, અને તે રૂપે પેણમો છે. વાતુના વડા જેવું નથી, વડા સાચા બૈના છે. એમ અહીંયા તે રૂપે શું થયું છે? પણ અને એવો થઈને શું થાય છે? શું થાય છે? આમાં નામાં જ જવાબ છે. ઉપર લેવાનું સકળ કર્મ કલંકથી રહિત મોક્ષપદને પામે છે. એની સાથે તો લિંક છે. આવો થાય છે, આવો ઉપાય કરે છે. શું ઉપાય કરે છે? ફરીથી શું ઉપાય કરે છે? અનુભવ કરે છે. તો અનુભવમાં કોણ પ્રગટ થાય છે? સમ્યક દર્શન જ્ઞાન, ત્રણની મુખ્યતા બાકી અનંત ગુણોને. અને એવો શું થાય છે? પણમે છે. ખાલી વિધિ ધારણા જ્ઞાનમાં લીધી છે અને વિકલ્પમાં લે છે એની વાત નથી. તે રૂપે શું છે? પણમે. અને એવો જો થાય છે તો એનું ફળ શું આવે છે? સર્વ કર્મ કલંકથી રહિત કોને પામે છે? મોક્ષ પદને કદાચ પામશે. પામે છે, ગેરંટી. પાતો આવી કોઈ ગેરંટી આપે? નાનીઓને બારમાં કોઈ ઓલું ટ્રસ્ટેડ ઓલું હોય છે ને કંપની, એ આપે. આમ આપે તો એક વોરંટી કે ગેરંટી એવું કાર્ડ આપે તો આમ કેવો સંતોષ થાય. અરે અહીંયા હે જીવ તને ક્યાંય ન ગમે તો આત્માને ગમાડ, આત્મામાં ગમશે. આપણે ક્વેશ્ચન કરીએ ને, આપણે બહુ હોશિયાર છીએ ને, જ્ઞાની તો કે ગમાડ, આપણે પ્રશ્ન સામે શું પૂછીએ, ગમશે ક્વેશ્ચન માર્ક. એક સરસ એના પછીના શબ્દો શું છે, એક આત્મામાં જરૂર ગમે એવું છે, જગતમાં ક્યાંય ગમે એવું નથી, પણ એક આત્મામાં જરૂર ગમે એવું છે. અને કે ગમાડ ગમશે, આવું કોણ કહી શકે, ગમાડ ગમશે, અનુભવી હોય એ જ કહી શકે. આપણે નાના હતા ત્યારે કોઈ વસ્તુ નવી હોય, ખાવું ન ખાવું કહીએ તો આપણા માતા પિતા કહે ને તું ખા તને ગમશે, કારણ કે પોતે એનો શું કરેલો છે, અનુભવ કરેલો છે. તો અહીંયા અરે કમસે કમ એ તો સ્વીકારજે ને જ્ઞાનીની વાત ને, કે તું ગમાડ, તો અહીંયા નિશ્ચિતપણે કે એ મોક્ષ પદને પામે છે. હવે કહે છે કે વળી કેવા છે તે, કોણ કોણ છે, કેવા કોણ છે, એ જેને આવો અનુભવ થયો એ કેવા છે. તો જેનો સરસ શબ્દ છે એ, એટલે જે કોઈ જ્ઞાન માત્ર ચેતના છે સરસ્વ જેનું, એવો કોણ, કોણ, જે કોઈ જ્ઞાન માત્ર નો અર્થ ચેતના સર્વસ્વ માત્ર, એટલે માત્ર એટલે એ જ, બીજું નહીં, એને બીજો શબ્દ ચેતના સર્વ જેનું એવો, એવો કોણ, કે જીવ દ્રવ્ય અને એનો પછી અનુભવ. તો જો સરસ વ્યાખ્યા, આત્મા એટલે કેવો, ચેતના સર્વસ્વ. આત્મામાં ક્યાંય પણ તમે જોવો, એના અસંખ્ય પ્રદેશમાં ક્યાંય પણ જોવો, શું દેખાશે, ચેતના પણ દેખાશે. ક્યારે પણ કાળે જોવો, ઓલે ક્ષેત્રથી વિચાર કર્યો, કોઈ પણ કાળે જોવો, સંસાર દશામાં આત્મા કેવો થઈ જાય, અશુદ્ધ થઈ જાય નહીં. કોઈ છે ને ઓલા હોય ને આર્ટિસ્ટ હોય ને, આ બધું સોનગઢમાં આત્માનું બધું ચિત્ર દોરતા ને, આત્માને અશુદ્ધ દેખાડવો હોય ત્યારે એ શું કરતા હોય, ગ્રે કલર મૂકે, એ કોને દેખાડે, અશુદ્ધ થાને. અને આત્માને શુદ્ધ દેખાડવો તો કેવો દેખાડે, એટલે યલોઇશ વ્હાઇટ કે એ ધીરે દેખાડે છે, બરોબર કે નહીં, બરોબર ને. આત્મા ભૂતકાળમાં કેવો છે, અશુદ્ધ છે, અત્યારના કેવો છે, થોડો શુદ્ધ ને થોડોક અશુદ્ધ. અને સિદ્ધ દશા થશે તો જીવનમાં ક્યારે પણ સપનામાં પણ ભૂલ કરવા જેવું નથી. આ ગુરુદેવ ઘણા એવા અર્થો છે, જે મારું હોય મારાથી છૂટે કેમ, અને છૂટે છે મારું સ્વરૂપ કેમ હોય, એમ જો હું સાદી અનંતકાળ નિર્મળ રૂપે રહું છું એનો અર્થ શું છે, કે મારો નિર્મળ સ્વભાવ હોવો જોઈએ. અશુદ્ધતા છૂટે છે, શુદ્ધતા પૂર્ણ થયા પછી છૂટતી નથી. ઈસુ શું જ કરે છે, હું પોતે જ શુદ્ધતાના સ્વભાવથી ભરેલો. અને જે સ્વભાવ હોય એમાં પ્રશ્ન છે ના કરવા, ક્યારે હોય સાકર ગળી, ક્યારે હોય અહીંયા સર્વું છે જ્ઞાન માત્ર. એક શબ્દ જ્ઞાન માત્ર, એમાં શું આવે, જ્ઞાન માત્રમાં શું આવે, એકાંત જ આવે ને, અનેકાંત નો આવે ને, અનેકાંત ક્યાંથી આવે, જ્ઞાન માત્ર કીધું એટલે ખાલી જ્ઞાન જ આવ્યું. અરે જ્ઞાન માત્ર અસ્થિમાં બીજાની નાસ્તિરૂપ અનેકાંત આવી જાય છે. જ્ઞાન માત્ર કેતા બીજું નહીં, એ પણ આવ્યું કે નહીં નાસ્તિરૂપે, તો એ અસ્થિ નાસ્તિરૂપ અનેક ધર્મ તો સિદ્ધ થઈ ગયા. અરે એ જ જ્ઞાન માત્ર એક રૂપે છે, અને એ જ્ઞાન માત્ર આત્મા, એને ગુણ પર્યાયથી જોવો તો અનેક રૂપ દેખાય, અનેકને જાણે તો પણ અનેક રૂપે દેખાય. એ બધા બોલતે એટલા માટે લીધા છે. અને એક આગળ છે ને, એક આજ કળશોમાં આવી ગયા, જીવ અજીવ અધિકાર. ભલે અહીંયા રાજમલજીએ શું કર્યું છે, રાજમલજી શું કર્યું, સમયસારમાં અધિકારમાં જીવ અજીવ અધિકારમાં શું લીધું છે, બે સાથે કમ્બાઈન્ડ લીધા છે. 39 થી 68 સુધી રાજમલજીએ જીવ ને અજીવ જુદા લીધા, બહુ ચાલી ગયું એટલે કદાચ નજરમાં નહીં આવ્યું હોય. જો 32 શ્લોક સુધી જીવ અધિકાર હશે, 33 થી અજીવ લીધો છે ને, એમાં એમાં ઘણી જગ્યાએ સરસ અસ્થિ નાસ્તિ થી બધાને 50 થી 55 પૂતગલ ના પાડે, એટલે બધા અજીવ, એટલે આમણે બે જુદા પાડે, સમયસારમાં બે કમ્બાઈન્ડ લીધા છે. અને એમાં એક 36 નંબરનો આપણે જોઈએ કળસ, 40મું પાનું છે, 40મું પાનું 36 નંબરનો, એમાં પહેલી લાઈન અને બીજી લાઈન સંસ્કૃતમાં જ 40મું પાનું 36મો શ્લોક, એમાં પહેલી લાઈનમાં છેલ્લો શબ્દ કયો છે? ચિત્ત શક્તિ રિક્તમ. અને બીજી લાઈનનો છેલ્લો ચિત્ત શક્તિ માત્રમ. અહીંયા જ્ઞાન માત્ર આવ્યું ને, એમ અહીંયા પણ છે ને, આચાર્ય દેવે બે શબ્દોમાં આખું ભેદજ્ઞાન દેખાડી દીધું. શું છે? જીવ કોણ છે? ચિત્ત શક્તિ માત્ર. અજીવ કોણ છે? ચિત્ત શક્તિ રિક્તમ. ખરેખર આવા બે શબ્દોથી પણ આખી શું થઈ શકે છે? આખું પૂરું થઈ શકે કે નહીં? ઇનફ છે કે નહીં? કે હું કોણ છું? ચિત્ત શક્તિ અને આ જેનાથી મારા નથી કોણ છે? ચિત્ત શક્તિ. બસ આટલું એક ભાવ, એક આ એક જેને કે ને મંત્ર, મંત્ર ઘણી વાર કેવા હોય, એક શબ્દમાં આખું હોય છે એની શક્તિ. એમ અહીંયા ભેદદાન જો કરવું છે તો એના માટે હું જ્ઞાન માત્ર છું. જ્ઞાન માત્રમાં કોનો સદભાવ, અજીવનો હોય કે આશ્રવનો હોય, જ્ઞાન માત્ર તત્વની અંદર કોનો પ્રવેશ હોય, અજીવ તત્વનો કે આશ્રવ તત્વનો કે બંધ તત્વનો? અરે જો એમાં પ્રવેશ હોત તો જ્ઞાન માત્ર થતા બંધ અને આશ્રવથી રહિત કેમ થઈએ છીએ? જ્ઞાન માત્ર ભાવમાં જો આશ્રવ અને બંધનો નિરોધ આવે છે, નિષેધ અભાવ આવે છે, એનો અર્થ શું છે? બે તત્વો જુદા છે. તો એ અહીંયા કે છે, હું કેવો છું? જ્ઞાન મારું સર્વસ્વ, મારું સર્વસ્વ હોવાપણું. આપણું શું છે? સર્વસ્વ હોવાપણું શું છે? આપણું મારી પાસે શું કહેવાય, એસેટ. એસેટ કે ને, એ રીતે બે પ્રકાર હોય ને, મૂવેબલ અને અનમૂવેબલ એસેટ, એ મારું સર્વસ્વ છે ને. અહીંયા કે છે મારું સર્વસ્વ શું છે? જ્ઞાન માત્ર છે. અને એના માય ઉપરથી બનાસીદાસજીએ જીવના ગુણ અથવા લક્ષણ લીધા, એમાં એક કયો લીધું છે? સમતા, રમતા, પછી ત્રીજો શબ્દ ઉર્ધ્વતા. હર સમયે કોની પ્રસિદ્ધિ થઈ રહી છે? કોને? ક્યારે? સ્વને જાણે ત્યારે કે જ્ઞાન પરને જાણે ત્યારે? શું હર સમય પરને જાણે ત્યારે પરની પ્રસિદ્ધિ થાય? તમે તો પર કીધું તો પરની પ્રસિદ્ધિ થઈ ને. અરે પરની પ્રસિદ્ધિ નહીં, પર પણ એમ જાહેર કરે છે કે અમને જાણનાર કોક છે, ને તમને ખબર કેમ પડી? તને તને અમારા અસ્તિત્વની ખબર પડી, એનું કારણ કોણ છે? જ્ઞાન છે. સ્વને જાણવામાં તો જ્ઞાનની પ્રસિદ્ધિ છે જ, પણ એમાં સરસ આવે છે ને 294 નંબરની ગાથામાં, દીવાના પ્રકાશમાં પ્રકાશિત થતા પદાર્થો કોને જાહેર કરે? અહીંયા દીવડો છે, સામે અહીંયા પદાર્થ છે, અને સામેલી એક પડછાયો પણ તમે જો, પડછાયો કોને પ્રસિદ્ધ કરે છે? ફરીથી, દીવડો છે, પદાર્થ છે અને પડછાયો છે, પડછાયો કોને જાહેર કરે છે? ત્યાં કોઈક ને કોઈ પદાર્થ છે. અરે જો એ એ પદાર્થ એનાથી જો કઈ, તો એ દીવાની સામે નહીં, દીવાલની સામે રાખો તો શું થશે? તો એ દીવડો જે છે એ નહીં, એનો પડછાયો જે પડે છે એ પણ એમ જાહેર કરે કે કોઈ પ્રકાશનાર છે ત્યારે હું છું. પડછાયો પદાર્થ છે એમ નહીં, નહીં તો જ્યાં જ્યાં પદાર્થ હોય ત્યાં પડછાયો થવો જોઈએ. પણ એ દીવો છે તો પડછાયો છે એનું અસ્તિત્વ છે. એમ પરનું અસ્તિત્વની પ્રસિદ્ધિ કોના કારણે થઈ છે? જળ જળને પ્રસિદ્ધ ન કરે, જળને પ્રસિદ્ધ કરનાર કોણ હોય છે? અને એ જ જ્ઞાન માત્ર હું તત્વ છું. અરે જગતમાં જેની મુખ્યતા ઉર્ધ્વતા, મુખ્યતા કોઈ મીટિંગ હોય ને ત્યારે એમાં શું હોય? એમાં ચેરપર્સન હોય. એ ચેરપર્સન ક્યાં? ડાયસમાં કઈ બાજુ હોય? લેફ્ટ સાઈડમાં કે રાઈટ સાઈડમાં હોય? અને એ સેન્ટરમાં છે, એનો અર્થ શું છે? એને સરસ વિચારવા જેવું છે. પૂજ્ય ગુરુદેવસિંહનું પ્રવચન ચાલતું હોય, ગુરુદેવસિંહની પાઠ સેન્ટરમાં જેમ કહીએ ને, તો શું થતું હોય? શું થતું હોય છે આના અને ઉપરથી જે શ્રોતાઓ બધાનું આંખનું એક કોણ કેન્દ્ર બિંદુ બનતું હોય છે, ફોકસ કેન્દ્ર બિંદુ કોણ બનતું હોય છે, તો ગુરુદેવનું તે વખતે કોના તરફ હોય? જીવનમાં એ ભલે બાહ્ય રીતે કહીએ શ્રોતા તરફ, બાકી એમનું કોના તરફ છે? તો જગતમાં આવું સ્વીકારવા જેવું છે, જગત મારી સામું જોવે છે પણ મારે એની સામું નથી જોવા. જગતમાં જે કાંઈ ઉભા હોય કોઈ જોતું હોય છે પણ મારે કોની સામું જોવા જેવું છે? એકને મુખ્ય કરજે અનંતનું જ્ઞાન થઈ જશે. અનંતને જોવા જાય તો એકનું પણ જ્ઞાન નહીં યથાર્થ. તો જીવનમાં અહીંયા ફરીથી શેના શબ્દ આપણે? જ્ઞાન માત્ર ઉપરથી, કે આવો જે જીવ દ્રવ્ય છે એનો અનુભવ. હવે શબ્દ શું છે એના પછી? શબ્દ 253 પાને, 253 પાને આપણે આવી ગયા જે ચાલુ. મયિમ એટલે તે મય. હવે ફરીથી પહેલો શું લીધું? જીવ દ્રવ્ય લીધો. હવે એનો શું લીધો? અનુભવ. અને અનુભવ થતા શું થાય છે? તે મય થાય છે. અને એનો અર્થ શું છે? જેમાં કોઈ વિકલ્પ નથી. કોઈ વિકલ્પ એટલે શું? કોઈ વિકલ્પ એટલે, કોઈ વિકલ્પ એટલે અનુભવ, અનુભવનો વિષય મને શુદ્ધાત્માનો અનુભવ થઈ રહ્યો છે એવો પણ વિકલ્પ નથી. વિકલ્પ ભિન્નતા કરાવશે અને અનુભવ એકાકાર પણ કરાવશે. મારે એક દ્રષ્ટાંત રૂપે છે, મારે રોટલી ખાવી છે, મિષ્ટાન ખાવું છે, એ વિકલ્પ શું કરાવશે? વેદન કરાવશે કે ભિન્નતા કરાવશે? અને જ્યારે ખાવા બેસીએ છીએ ત્યારે રસાસ્વાદ થતો હોય ત્યારે શું હોય છે? વિકલ્પ હોય છે કે વેદન છે? ગુરુદેવસિંહનું એક દ્રષ્ટાંત સામાન્યપણે શું કહેતા હોય કે કોઈ ઘરે મહેમાન આવ્યા હોય અને મીઠાઈ લેવા દુકાને જાય, તો દુકાને જ્યારે જાય છે ત્યારે શું હોય છે? વિકલ્પ હોય છે કે આ કઈ સિઝન છે, શું લેવું, કેટલી લેવી, બધું. તો જ્યારે એ જોવે છે ક્યાં ઊભો છે? મીઠાઈની દુકાનમાં વચ્ચે છે. અને ત્યારે એને આ લેવી, તે લેવી, શું લેવી, ત્યારે એમ એ બધા વચ્ચે એને શું છે? સરસ મજાનો સ્વાદ આવતો હોય છે. તો મીઠાઈ વચ્ચે છે, મીઠાઈની દુકાનમાં છે, બધા વચ્ચે છે, શું છે? વિકલ્પ છે એ વેદનથી વંચિત રાખે છે અને વેદન છે એ વિકલ્પને ટાળે છે. તો ત્યાં એ વિકલ્પ છે, વેદન નથી. અને જ્યારે ખાવા બેસે છે મહેમાન સાથે અને તે વખતે જ્યારે સ્વાદ આવે છે જીભ ઉપર, ત્યારે ત્યારે શું હોય છે? કે હું દુકાનમાં હતો, આટલી બધી આઈટમ હતી, એમાંથી આ મેં સિલેક્ટ કર્યું. શું હશે વિકલ્પ? જીવનમાં આપણે આ વિચાર કરવા જેવું છે. વિકલ્પ વેદનથી વંચિત રાખે છે અને વેદન થાય તો વિકલ્પનો અભાવ થાય. તો અહીંયા એ અનુભવમાં કોઈ વિકલ્પ રહેતો નથી. અને આવી જ્યાં ભૂમિ, આવી જ્યાં ભૂમિ, ભૂમિ એટલે અહીંયા શું લેશું? કયું ક્ષેત્ર લેશું? એરાવતનું કે ભરતનું લેશું કે મહાવિદ્ય? ત્રણ હોય, ત્રણ પ્રકાર હોય. અહીંયા ભૂમિ એટલે શું શબ્દ છે? એવી ભૂમિકા, એવી દશા. અને આવી જેને થાય છે એ મોક્ષના કારણભૂત અવસ્થાને સ્વયંતી એટલે પ્રાપ્ત થાય છે. કોણ આવ્યું મોક્ષના કારણભૂત અવસ્થા એટલે? કોણ આવ્યું? ઉપાય. મોક્ષ ઉપાય છે ને, આ મોક્ષનો ઉપાય આવો હોય છે અને તો જ મોક્ષ થવાનો છે. કેવો છે? કે જ્યાં કોઈ વિકલ્પ નથી. શા માટે વિકલ્પ નથી? કારણ કે જ્ઞાનમય છે, એમાં વિકલ્પ શું કરવાનો? તો એને થાય છે, તે પ્રાપ્ત થાય છે. અને એનો જ અર્થ કર્યો, એકાગ્રપણે તે ભૂમિરૂપ પણમે છે, તે દશારૂપે પણમે છે. ફરીથી એ પેલા કયો શબ્દ વાપરો? એકાગ્રપણે. કેમ આવ્યો એકાગ્રપણે? વિકલ્પ રહિત. અરે જ્યાં અનુભવ થાય તેમાં ઉપયોગની એકાગ્રતા થાય. એકને અગ્ર કર્યો, એકને મુખ્ય કર્યો અને તેથી ઉપયોગની શું થાય છે? ત્યાં સ્થિરતા, લીનતા, આ એકાગ્રતા. તો અનુભવમાં જેમ શ્રદ્ધાને જ્ઞાન લીધું સાથે એકાગ્રતા રૂપ પણ આવી ગયું, ચારિત્ર પણ આવી ગયું. તો એ પ્રાપ્ત થાય છે એકાગ્રપણે તે ભૂમિ રૂપણમે છે. ભૂમિ એટલે પાછું ઓલું યાદ ને આમ ક્ષેત્ર યાદ આવે ને, અહીંયા ક્ષેત્ર નથી, અહીંયા શું છે એવી દશાને એ પ્રાપ્ત થાય છે. તો એ કેવું છે, હવે કેવી છે ભૂમિ ફરીથી? અહીંયા ભૂમિ એટલે કોની વાત લેવી છે? બાહ્ય ક્ષેત્રની વાત લઈ કાંઈ નહીં, તો કેવી અનુભવની દશા એ કેવી છે? તો પહેલો શબ્દ અકંપા. અકંપ એટલે જ્યાં કંપન નથી, યોગનો અભાવ છે, બરોબર છે? અહીંયા એ વાત નથી, યોગથી રહિતની વાત નથી. અહીંયા શબ્દ શું છે? નિર્દ્વંદરૂપ સુખ ગર્ભિત છે. શું આવ્યું? જો અનુભવના કાળે એક કાર્યરૂપ પરિણમન લીધું, કાર્યરૂપ પરિણમન કોણ લીધું? દર્શન જ્ઞાન ચારિત્ર. હવે વેદનરૂપ ભાવ લીધો, કોણ? સુખનું વેદન. અનુભવ થાય છે ત્યારે કોણ લીધું પેલા? દર્શન જ્ઞાન ચારિત્ર. કેવા રૂપે લીધા? એક કાર્યરૂપના લીધા. હવે એની સાથે એનું ફળ શું છે? શેનું વેદન છે? નિર્દ્વંદરૂપ. નિર્દ્વંદ એટલે જ્યાં બે પણું જ નથી, વિકલ્પ જ નથી, અને એક પણામાં આનંદનું વેદન આવે છે. એક બનાસીદાસજીનું છે શ્લોક ઉપરથી, ભાઈ એક દેખીએ જાણી રહે રમી રહે એકઠો, સમલ વિમલ ન વિચારીએ એહી સિદ્ધિ નહીં ઓર. શું શબ્દ છે? કળશ ઉપરથી બનાસીદાસજીએ સમયસાર નાટકમાં એનું પદ બનાવ્યું. એક દેખીએ, કોણ આવી ગયું? દેખીએ એટલે શ્રદ્ધા, સમ્યક જાણીએ, સમ્યક જ્ઞાન, રમી રહીએ ચારિત્ર, સમલ વિમલ ન વિચારીએ. એટલે શું? આત્મા સમલ એટલે મળથી રહિત છે, વિમલ એટલે નિર્મળ છે, એવો વિકલ્પ પણ છે. આમ એક થોડું ડર લાગે, અથવા તો આમ અમારે કાંઈ વિચાર જ નહીં કરવાનો, વિકલ્પ જ નહીં કરવાનો. પહેલાં તો તમે કહેતા હતા તત્વનો વિચાર કર, અભ્યાસ કર. આ તો એના જેવું છે. માંડ માંડ પહેલાં શું હતું? પહેલાં શું હતું? મંદિર નહોતા આવતા હતા કે મંદિર આવતા, હવે મંદિર આવતા થયા તો હવે શું કહેવા માંડ્યા? ખાલી દર્શનને પૂજા કરવા બેસ, પૂજા કરવા માંડ માંડ ટાઈમ ગમે એમ કાઢીને દોડીને, તો હવે શું કહેવાય? અભિષેક કરવા આવતા, પછી અભિષેકમાં આવતા એને ચૈલા જતા હતા, હવે ના સ્વાધ્યાયમાં બેસજે ગુરુદેવ. તો આમાં એક એક માંડ માંડ કરીએ તો તમે શું છે નહીં, એક આંગળી આપી તો શું કરતા ગયા? હવે પોચો નહીં, આખો હાથ પકડીને આખું શરીર લઈ. જીવનમાં એટલો વિચાર કરજે. જ્ઞાનીઓનો આપણા તરફથી એવી અપેક્ષા કરે છે કે અમે જ્યાં પહોંચ્યા છે ને ત્યાં અનુભવમાં પહોંચજે. એમને આપણા પ્રત્યેની એટલી દરકાર છે, આપણને આપણી ભલે ન દરકાર ન હો, પણ એમની એ કરુણા છે કે અમે જે અનુભૂતિ સુધી પહોંચીને આ ભવની નિસંગતા, કે હવે અલ્પ ભવ રહી ગયા છે એ નિસંગતા સુધી પહોંચ્યા છે, તો તું અરે શિષ્ય ગુરુ જેવો થાય એવો જ ગુરુની ભાવના હોય છે. શિષ્ય શિષ્ય રે એમ ન હોય, ભક્ત પણ કેવો થઈ જાય? ભગવાન થઈ જાય એવી અહીંયા તો ગુરુને. તો એ આપણને એટલા માટે પાંચમી ગાથામાં કહે અનુભવ કરજે. તો શિષ્ય પણ કેવો પાત્ર હશે? 38 ગાથા સુધીમાં તો અનુભવ સુધી એ પહોંચી જાય. તો અહીંયા ફરીથી આપણે ક્યાં પહોંચ્યા છે? એ જે અનુભવ થયો એ કેવું છે? અકંપ છે. એટલે જ્યાં વિકલ્પોની હવે ચંચળતા નથી રહી. અરે વેદન થઈ ગયું, અનુભવ થયો, ત્યાં એના વિકલ્પ છે ના રે? વિકલ્પ ક્યારે હોય? વિચારણા ક્યારે હોય? વેદન પહેલા હોય છે. વસ્તુને એક અનુમાનથી નક્કી કરવા માટેના વિકલ્પો છે, વેદનમાં પછી એની કોઈ જરૂર નથી. તો એ નિર્દ્વંદરૂપ સુખ ગર્ભિત, એનો અર્થ છે જ્યાં સુધી હજી ભેદભાવ રહેશે ત્યાં સુધી તને સુખનું વેદન નથી. હવે એનાથી આગળ કેવા છે તે જીવો? આવો જે અનુભવ થયો, જેને નિર્દ્વંદ સુખનો અનુભૂતિ થઈ, ઉપાય આવ્યો, એ કેવા છે? કથમ અપી અપનીત મોહા. કથમ અપી, આવા ચાર કળશ આવે છે શરૂઆતમાં, એક એક પછી 20મા કળશથી લઈને 23મા કળશ. કથમ અપી, કથમ એટલે આપણને બહુ આચાર દેવે છૂટ આપી દીધી. શું છૂટ આપી? કથમ એટલે કથમ અપી, કોઈ રીતે. તો તમે જ્ઞાનથી કામ કરજો, અમે ક્રિયાથી કામ કરજો, અમે ભક્તિથી કરજો, તમે યોગથી કરજો. જો અમને જ્ઞાનીઓ છૂટ આપે છે, તમે ના પાડો તો એનાથી અમે જ્ઞાનીનું માનીએ. આપણને કીધું કે નહીં અમૂલ્ય તત્વ વિચારમાં, નિરદોષ સુખ નિરદોષ આનંદ લ્યો ગમે ત્યાં. કાંઈ ના, અમે હમણાં તો હિલ સ્ટેશન ફરી આવ્યા, અમને આનંદ મળી ગયો. તમે જ છૂટ આપો છો, જ્ઞાની છૂટ આપે છે તો અમે શું કામ પૂછો? ગમે ત્યાંથી લેવાની વાત કરી છે ને, એમાં શબ્દ આપ્યો છે. પેલા શબ્દ આગળ વાંચ્યા, પેલા નિર્દોષ સુખ, તે નિર્દોષ સુખ હતું કે રાગદ્વેષ કરીને દોષ કર્યા? તે શબ્દ શું વાપરો છે? નિર્દોષ સુખ નિર્દોષ તુલ્ય, પણ નિર્દોષ હોવું જોઈએ, એક વાત. બીજું પછી શું છે? એ દિવ્ય શક્તિ માન જેથી જંજીરેથી, તે રાગ કરીને તે બંધન કરાયું કે બંધનથી છૂટો કરાયો? એ તને ક્યાંક બીજે મળતું તો લઈ આવજે તું. તારે જ્ઞાનીને વિશ્વાસ છે કે આત્માનુભૂતિ સિવાય ક્યારેય નિર્દોષ સુખ ને નિર્દોષ આનંદ મળવાનો નથી, અને અનુભૂતિ સિવાય ક્યારે પણ એ ચાર ગતિના પરિભ્રમણના બંધનથી તું છૂટવાનો નથી. એ આત્મા એ જંજીરથી છૂટે, સંસાર ભવ બંધનથી છૂટે, એ તને જેમ કહી ને કોઈની પાસે એક આઈટમ કેવું કહેવાય, એક કે એની પાસે જ હોય, બીજા પાસે ન હોય, મોનોપોલી આઈટમ એની પાસે હોય, એ કહે ને જાઓ બીજે પાસે મળતી તો લઈ આવજો તમે. એમ જ્ઞાનીઓ કહે છે અનુભવની એક મોનોપોલી છે, એના સિવાય બીજો કોઈ મોક્ષનો ઉપાય નથી. તો એ વાત અહીંયા કરે છે કે કેવું છે, કથમ અપીને હવે આમાંથી, હવે કથમ અપીમાં પાંચ સમવાયમાંથી કઈ સમવાય લીધી આમાં? એમાં જ લખ્યું, શબ્દ લખ્યું છે એટલે કહેવાની જરૂર જ નથી. કાળ લબ્ધિને તો આપણે કાળ લબ્ધિ પકડશું કે પુરુષાર્થ પકડશું? પાંચે પાંચ માંથી ચોઈસ આપણે લઈએ, ચોઈસ કહી લેશું આપણે. કોઈને ગમતું હોય તો સ્વભાવ પકડે, કોઈને ગમતું હોય તો પુરુષાર્થ લે, કોઈ કાળની રાહ જોવે, એમાં શું વાંધો છે? આ કોઈ ભવિતવ્ય ભાવ ભવાને કઈ ને, ચાલો કઈ ને કોઈ નિમિત્ત પકડશું આપણે. જીવનમાં ક્યારેય કલ્પના કરી છે? એ પાંચેનું નામ સમવાય છે, એનું સંગઠન છે. તું ટુકડા કરીશ તો થઈ શકશે નહીં, ભલે એકનું નામ હશે પણ સાથે બધાય હશે. શું છે નામ? સેનાથી થશે? એકથી. પણ છે બધાય કેવા છે? સાથે છે. શરીર લે એટલે ત્યાં કોઈ ટુકડા નથી, એ કેવા છે? સાથે. એક અંગ તરીકે જુદા કીધા, પણ શરીર કીધું તો અભંગ બધા કેવા? સાથે જ છે. એમ અહીંયા કાળલબ્ધિ રાજમલજીની પોતાની એ શૈલી છે, જે પાંચમા કળશમાં પણ આ જીવનો ક્યારે મોક્ષ થવાનો એ કાળલબ્ધિ કાળ નક્કી. અરે કાળને નક્કી કરનારની દ્રષ્ટિ ત્રિકાળ સભા ઉપર ગયા વગર રહેશે. શું છે? કોને નક્કી કરવા જાય છે? દરેક પણથી સ્વકાળે થાય એટલું જો નક્કી કરશું તો શું થશે? શું થશે? તો પછી રાગદ્વેષ કરવાનો અવસર શેનો છે? એ સારું થયું ખરાબ થયું એક વિકલ્પ કરવાનો અવસર શું છે? કાળ લબ્ધિ શું કરાવે? પ્રમાદ કરાવે છે કે વિકલ્પથી રહિત પુરુષાર્થ જગાડે છે આપણને? આ ભાઈએ ખરાબ કર્યું, ખરાબનો શું? સ્વકાળ યાદ કર, એ કાળે થવાનું હતું તો શું લાગશે, સારું કે ખરાબ? તો આ રીતે કાળ લબ્ધિ લે છે, ગુરુદેવ શ્રી પુરુષાર્થ પ્રધાન લે છે, ક્રમબદ્ધ પણ લે છે. એનો અર્થ નથી કે ટુકડા કરીને નથી, એ કથન પદ્ધતિમાં એકની શું હોય છે? મુખ્યતા છે, બાકી છેદ કેવું એ સાથે. તે એક અનંત કાળમાં કાળલબ્ધિ પામીને શું મૈઠો છે? મિથ્યાત્વરૂપ વિભાવ પરિણમાં છે, આ નાસ્તી આવ્યું. જેને આ આગળ આને શું આપશે? ક્રિયા નહીંમાં, કે જ્યાં અશુદ્ધતાનો અભાવ થયો હોય, અનુભવમાં જ્ઞાન નહીં, એ જ વાતને આગળ લઈને કરશે. અને એવા છે, પછી એનો થોડો વિસ્તાર છે આગળ.